समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंद अधिकार मा अपने गाथा 241 पछी कलश 164 सुधी स्वाध्याय कर्यो छे। હવે કળશ 164 પછીથી કહે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી એમ હવે કહે છે। સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગમાં એને રાગ સાથે એકત્વ નથી, રાગનો સ્વામી થતો નથી, તેથી જે અગાઉની ગાથામાં 237 થી 241 એ 5 ગાથામાં જે દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવી અને એમાં દ્રષ્ટાંતમાં જે ચેષ્ટા દર્શાવવામાં આવી એ જ પ્રકારે મિથ્યા દ્રષ્ટિને પણ જે વિભાવ ભાવરૂપ ચેષ્ટાઓ હોય છે એવી સમ્યક દ્રષ્ટિને હોતી નથી, માટે એને બંધ પડતો નથી। એટલે કહે છે કે તેથી તેને પૂર્વોક્ત પહેલા કહેવામાં આવ્યું એવી ચેષ્ટાઓથી બંધ થતો નથી એમ કહે છે। તો આપણે ગાથા 242 થી 5 ગાથા સાથે લઈશું। 242, 243, 244, 245 અને 246 એમ 5 ગાથાઓ સાથે આપી છે। કહે છે કે યથા પુનઃ સ ચૈવ નરઃ સ્નેહે સર્વસ્મિન્ પનીતે સતી રેણુ બહુલે સ્થાને કરોતિ શસ્ત્રૈ વ્યાયામમ છિન્નતિ ભિન્નતિ ચ તથા તાલી તલકદ લિવંશ પિંડી સચિત્તા અચિત્તાના કરોતિ દ્રવ્યાણામ ઉપઘાતમ ઉપઘાતમ કુર્વતસ્ય નાનાવિધે કરણૈ નિશ્ચયસ ચિંતતા ખલુ કિં પ્રત્યયિકો ન રજોબંધ યસ તુ સ્નેહ ભાવસ સ્મિનન્નરે તેન તસ્ય રજોબંધ નિશ્ચય તો વિજ્ઞેયમ ન કાય ચેષ્ટાભિ શેષાભિ એવમ સમ્યક દ્રષ્ટિ વર્તમાનો બહુ વિદેશુ યોગેશુ અકુર્વન્નન ઉપયોગ કે રાગાદિનન લિપ્યતે રજસા। ગાથાના અર્થમાં કહે છે કે વળી જેવી રીતે તેજ પુરુષ સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતા યથા પુનઃ સ ચ એવ નર સર્વસ્મિન સ્નેહે અપની તે સતી, પહેલા વાત એવી હતી કે એ તેલનું મર્દન કરીને, તેલ ચોપડીને તેલથી મર્દન કરીને, અહીંયા હવે એમ કે છે કે તેલને બધું કાઢી નાખીને એ ચિકાસવાળા પદાર્થને દૂર કરીને, વળી જેવી રીતે તેજ પુરુષ, જે પુરુષ પેલો તેલ ચોપડીને જે શસ્ત્ર લઈ અને જે ધૂળવાળી જગ્યામાં વ્યાયામ કરતો હતો એના સ્થાને હવે એ જ પુરુષ એટલે કે છે તે જ પુરુષ સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરીને એને હવે કાઢી નાખીને કે છે કે બહુ રજવાળી જગ્યામાં શસ્ત્રો વડે વ્યાયામ કરે છે. રેણુ બહુલે સ્થાને શસ્ત્રહી વ્યાયામમ કરોતિ. અને તાળ તમાલ કેળ વાંસ અશોક વગેરે વૃક્ષોને છેદે છે ભેદે છે તથા તાલી તલ કદલી વંશ પિંડી છિન્નતી ભિન્નતી સચિત તથા અચિત દ્રવ્યોનો ઉપઘાત કરે છે. સચિત અચિતાણા દ્રવ્યાણામ ઉપઘાતમ કરોતી. એ રીતે નાના પ્રકારના કર્ણો વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે નથી થતો તે નિશ્ચયથી વિચારો. નાના વિધેય કર્ણે ઉપઘાતમ કુર્વત તસ્ય રજોબંધ ખલુ કિમ પ્રત્યયિક ન નિશ્ચયત ચિંતતામ. એને એવો રજનો બંધ કયા કારણથી નથી થતો તે વિચારો, તે ખરેખર વિચારો, નિશ્ચયથી વિચારો. પહેલાની જેમ જ બધું કરે છે, એ વ્યાયામ કરે છે, શસ્ત્ર લઈને કરે છે અને એ બહુ રજવાળી જગ્યામાં કરે છે, છતાં પણ એને એ રજનો બંધ નથી થતો એટલે ધૂળ ચોંટતી નથી તે નિશ્ચયથી ખરેખર તમે વિચારો. તે પુરુષમાં જે તેલ આદિનો ચિકાસ ભાવ હોય તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. તસ્મિન નરે યશ સ્નેહ ભાવતુ તેન તસ્ય રજોબંધ નિશ્ચયત વિજ્ઞેયમ. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો, શેષાભિ કાય ચેષ્ટાભિ ન માટે તે પુરુષમાં ચિકાસના અભાવના કારણે તેને રજ ચોંટતી નથી. એવી રીતે બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિકને નહીં કરતો થકો કર્મરજથી લેપાતો નથી. એવમ બહુ વિદેશુ યોગેશુ વર્તમાન સમ્યક દ્રષ્ટિ ઉપયોગે રાગાદિન અકુર્વન રજસા ન લિપ્યતે. શું કહ્યું? અગાઉની જે વાત કરી હતી, પાંચ ગાથામાં જે વાત કરી હતી એ જ વાત કરી, પણ એમાં ફેર એટલો કર્યો કે હવે આ જે વ્યાયામ કરવા વાળો પુરુષ છે એ બધા ચીકણા પદાર્થને પોતાના શરીર ઉપરથી દૂર કરીને વ્યાયામ કરે છે એટલે હવે એને એ ધૂળના રજકણો ચોંટતા નથી. એટલે કહ્યું કે તે જ પુરુષ, વળી જેવી રીતે તે જ પુરુષ સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને દૂર કરવામાં આવતા એની એ જ બહુ રજવાળી જગ્યામાં એવા જ એના એ જ શસ્ત્રો વડે વ્યાયામ કરે છે અને એ જ પ્રમાણે તાળ તમાલ કેળ વાંસ અશોક વગેરે વૃક્ષોને છેદે છે ભેદે છે અને એ જ રીતે સચિત તથા અચિત દ્રવ્યોનો ઉપઘાત કરે છે. એ રીતે નાના પ્રકારના કર્ણો વડે ઉપઘાત કરતા તે પુરુષને રજનો બંધ ખરેખર કયા કારણે નથી થતો, આ બધું જ કરે છે પણ એને ધૂળ ચોંટતી નથી, તો તમે વિચારો કે કયા કારણે એને ધૂળ ચોંટતી નથી. અને પછી જવાબ આપ્યો છે કે તે પુરુષમાં જે તેલ આદિ જે ચિકાસ ભાવ હતો, જે એના શરીર ઉપર ચીકણાશ હતી, તેલ ચોપડ્યું હતું એટલે જે ચિકાસ હતી, એનાથી એને ખરેખર ધૂળના રજકણો ચોંટતા હતા એટલે રજનો બંધ થતો હતો એમ તમે ખરેખર જાણો, એમ નિશ્ચયથી જાણો. હવે આ દ્રષ્ટાંત કહ્યું અને એના પછી કહે છે, એની સાથે એક બીજી વાત પણ કહે છે કે એ તેલને કારણે જ એને નિશ્ચયથી ખરેખર બંધ થતો હતો પરંતુ કાયાની બીજી બધી ચેષ્ટાથી થતો ન હતો, શેષ કાયાની ચેષ્ટાથી એવો બંધ થતો ન હતો. માટે તે પુરુષમાં ચિકાસના અભાવના કારણે જ હવે તેને રજ ચોડતી નથી. ચિકાસ ગઈ એટલે હવે એને માટી ચોડતી નથી. આ દ્રષ્ટાંત કહ્યું અને હવે એના ઉપરથી સિદ્ધાંતની વાત કહે છે કે એવી રીતે બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યક દ્રષ્ટિ અનેક પ્રકારના યોગોમાં વર્તતો સમ્યક દ્રષ્ટિ જેવા કર્મના ઉદય છે એવા કર્મના ઉદયો ની સાથે એ રહ્યો છે અને અનેક પ્રકારે એ વર્તતો આપણને લાગે જે કર્મના ઉદય છે એનું એ લક્ષ કરતો પણ દેખાય એવો બહુ પ્રકારના યોગોમાં વર્તતો સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિકને નહીં કરતો થકો કર્મરજથી લેપાતો નથી. સમ્યક દ્રષ્ટિ કૃપાળુદેવનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કૃપાળુદેવ હીરાનો વ્યાપાર કરતા હતા એટલે એમનો ઉપયોગ એ વ્યાપાર સંબંધી પણ વ્યસ્ત રહેતો હતો. તે છતાં એમાં એમને ક્યાંય એકત્વ મમત્વ કર્તૃત્વ કે ભોક્તૃત્વના ભાવ હતા નહીં એટલે એમને રાગાદિકનો અભાવ હતો તેથી એમને કર્મ બંધ પડતો ન હતો. એટલે બહુ પ્રકારના યોગમાં વર્તતો એવો સમ્યક દ્રષ્ટિ કે રાગને પોતાથી ભિન્ન જુદો માત્ર જાણે છે એનું એ જ્ઞાન કરે છે એને બીજા જ્ઞેયોની માફક જાણે છે કે આ પણ જ્ઞેય છે એમ એ જાણે છે પણ એનો સ્વામી થતો નથી એનું એને એકત્વ નથી તેથી એ કર્મરજથી લેપાતો નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જેવી રીતે તે જ પુરુષ સમસ્ત સ્નેહને અર્થાંત સર્વ ચિકાસને તેલ આદિને દૂર કરવામાં આવતા તે જ સ્વભાવથી જ બહુરજથી ભરેલી ભૂમિમાં એની એ જ ભૂમિ છે જેમાં બહુરજકણો છે અર્થાંત સ્વભાવથી જ બહુરજથી ભરેલી તે જ ભૂમિમાં તે જ શસ્ત્ર વ્યાયામ રૂપી કર્મ ક્રિયા કરતો અને તે જ અનેક પ્રકારના કર્ણો વડે અને એના એ જ સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો રજથી બંધાતો લેપાતો નથી. કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે. બહુ સહેલું દ્રષ્ટાંત છે અને પહેલી પાંચ ગાથામાં આપણે એ વાત સમજ્યા છીએ એના કરતા અહીંયા ઊંધું કરવામાં આવ્યું કે તેલનો એ માલિશ કર્યો હતો તેલનું મર્દન કર્યું હતું એ નથી એટલે હવે એના શરીર ઉપર રજકણ ચોટતા નથી. બહુ સહેલાઈથી સરસ રીતે સમજાય એવું છે. દ્રષ્ટાંત બહુ સુંદર છે એટલે એ વાત સહેલાઈથી સમજાઈ જાય તેવી રીતે દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગાદિકને નહીં કરતો થકો તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ પુદ્ગળોથી ભરેલા લોકમાં તે જ કાય વચન મનનું કર્મ અર્થાંત કાયા વચન અને મનની ક્રિયા કરતો તે જ અનેક પ્રકારના કર્ણો વડે તે જ સચિત સચિત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપી રજથી બંધાતો નથી. કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ રાગમાં જોડાણ તેનો અભાવ છે. બાકી બીજું બધું એનું એ જ છે. ફેર કેટલો છે કે એને રાગ સાથે જોડાણ નથી. રાગ સાથે જોડાણ નથી. રાગને એ જ્ઞેય તરીકે જાણે છે. સમ્યક દ્રષ્ટિ સાધકને હજી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધી કિંચિત ક્યારેક કોઈક વખતે એને કર્મના ઉદયના નિમિત્તે આવેલા સંયોગ તરફ લક્ષ જતા અલ્પ રાગ પણ થાય છે. એને એવા રાગ પણ થાય છે પરંતુ એ રાગનો એવા શુભાશુભ ભાવનો એવા વિભાવ ભાવનો સ્વામી થતો નથી. એમાં એને એકત્વ બુદ્ધિ નથી એટલે એમ એને રાગમાં જોડાણ નથી ને એવા રાગના જોડાણના અભાવને લીધે એને બંધ પડતો નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સમ્યક દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં જે પહેલા અગાઉ ની ગાથામાં કહ્યું એ જ પ્રમાણે બધા જ સંબંધો છે, બધું જ છે, માત્ર ફેર એટલો જ પડ્યો છે કે એને રાગ સાથેનું જોડાણ નથી. બાકી એનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે, છતાં પણ રાગ સાથે જોડાણ નથી. રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મ બંધ થતો નથી. અને આના સમર્થનમાં જે પહેલા અગાઉની ગાથામાં જે કહેવામાં આવ્યું એ પ્રમાણે જ બધું સમજવું, ફેર એટલો છે કે એને રાગ સાથેનો સંબંધ નથી એટલે કર્મબંધ નથી, રાગનો સ્વામિત્વ નથી. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ તાત્પર્યભૂત વાત કરી છે, એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 27, સમયસાર ગાથા 242-246, મથાળું. ગુરુદેવ અહીંયા કહે છે કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવ પરિપૂર્ણ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માના જેને જ્ઞાન પ્રતીતિ અને અનુભવ થયા, જ્ઞાન પ્રતીતિ અને અનુભવ થયા તે સમ્યક દ્રષ્ટિ છે. ભગવાન આત્માનું જ્ઞાન થયું છે તે સમ્યક જ્ઞાન છે, એની પ્રતીતિ થઈ છે, સમ્યક શ્રદ્ધા થઈ છે, એનો એને અનુભવ થયો છે એટલે એ અનુભવ સહિત એવી શ્રદ્ધા થઈ છે. અને એ વખતે અનુભવના કાળે એને અતિન્દ્રિય આનંદનું વેદન પણ હોય છે. અને જેટલો સમય એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે છે એટલું નિશ્ચય ચારિત્ર પણ છે. આવી દશા સમ્યક દ્રષ્ટિની અનુભવના કાળે હોય છે. અને અનુભવ થયા પછીથી પોતાનું સાચું સ્વરૂપ અનુભવમાં આવ્યા પછીથી દ્રષ્ટિ બદલાઈ જાય છે, માન્યતા બધી બદલાઈ જાય છે, શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. વિપરીત માન્યતા મિથ્યા માન્યતાનો સર્વથા નાશ થાય છે. પછી કોઈ ઊંધી ખોટી માન્યતા રહેતી નથી. ભગવાને જે પ્રમાણે 6 દ્રવ્ય ની વાત કરી છે, 6 દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરી છે, એ બધું બરાબર લાગે છે, એમાં કોઈ એને વિપરીત શ્રદ્ધાનું થતું નથી, વિપરીત માન્યતા હોતી નથી. એટલે એક વખત અનુભવ થાય છે, એક વખત આત્માના જ્ઞાન પ્રતીતિ અને અનુભવ થયા એ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. એને હવે કોઈ ઊંધી માન્યતા નથી, એનું મિથ્યાત્વ ગયું છે. મિથ્યાત્વ ગયું છે એટલું જ નહીં, મિથ્યાત્વ તો ગયું એ તો કર્મની અપેક્ષાએ વિચાર કરીએ તો દર્શન મોહનીય ગયું, પણ સાથે સાથે ચારિત્ર મોહનીયની અનંતાનુમંદી કસાયની પહેલી ચોકડી પણ ગઈ છે. એટલે કે 4 પ્રકૃતિ અનંતાનુબંધીના ક્રોધ માન માયા અને લોભ એ 4 પ્રકૃતિ પણ સાથે ગઈ છે, એવો એ 4થા ગુણસ્થાનની દશાવાળો સમ્યક દ્રષ્ટિ છે. અને પછી આગળ વધતા પુરુષાર્થ કરતા 5મા ગુણસ્થાને એને કસાયની બીજી ચોકડી જાય છે, એટલે કે અપ્રત્યાખ્યાના વર્ણીય ના ક્રોધ માન માયા લોભ જાય છે, એ દેશવૃત્તિ થાય છે. અને ત્યાર પછીથી આગળ વધતા સંપૂર્ણપણે પરિગ્રહ રહિત થઈને નિર્ગ્રંથ મુનિ થાય છે ત્યારે કસાયની ત્રીજી ચોકડી જાય છે, એટલે કે પ્રત્યાખ્યાના વર્ણીય કસાય ના ક્રોધ માન માયા લોભ જાય છે, પછી તો માત્ર એક સંજ્વલન કસાય જ બાકી રહે છે. એટલે એ પ્રમાણે 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને જે દશા છે એની અહીંયા તો વાત લીધી છે કે એવા સમ્યક દ્રષ્ટિને શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ નિરંતર હોવાથી તે પોતાના નિર્મળ જ્ઞાન સ્વભાવમાં રાગને એક પણ કરતો નથી, રાગ સાથે એને એકત્વ થતું નથી. સમ્યક દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે દ્રષ્ટિવંત પુરુષ પોતાના ઉપયોગમાં રાગનો સંબંધ એટલે જોડાણ જ કરતો નથી. એટલે શું? એટલે કે તે ઉપયોગને રાગથી અધિક જાણી રાગનો સ્વામી થતો નથી, રાગનું સ્વામી પણ એને થતું નથી. રાગ તો એને હજી સાધક દશા છે તો થાય છે, પણ એની રૂચિ નથી, રાગનું સ્વામિત્વ નથી, શુદ્ધ ઉપયોગની દશામાં જેને અતિન્દ્રિય આનંદ સ્વભાવનું ભાન થયું તે હવે રાગાદિક જે દુઃખમય છે તેનો સ્વામી કેવી રીતે થાય, શા માટે થાય? જેણે પોતાના આનંદ સ્વભાવનું ભાન થયું છે એવો સમ્યક દ્રષ્ટિ હવે રાગમાં એકત્વ શા માટે કરે, એનું સ્વામિત્વ એને શા માટે હોય, એટલે કે ન જ હોય. તેથી તેને પૂર્વક્ત ચેષ્ટાથી બંધ થતો નથી એ વાત હવે કહે છે. પાના નંબર 28 ઉપર ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કે જેણે પૂર્ણ એક જ્ઞાયક સ્વભાવી સુખધામ નિત્યાનંદ પ્રભુ આત્માનો આશ્રય લીધો તે હવે રાગના આશ્રયમાં કેમ રહે? ભગવાન આત્માનો જેને આશ્રય થયો, એનો અનુભવ થયો, એ હવે બીજાનો આશ્રય શા માટે કરે? રાગનો આશ્રય શા માટે સ્વીકારે? રાગનો આશ્રય શા માટે કરે? જેને ભગવાન આત્માનો આશ્રય થયો એ હવે રાગનો આશ્રય શા માટે કરે? ધર્માત્મા પુરુષ પોતાના ઉપયોગમાં રાગ સાથે સંબંધ જ કરતો નથી. સમ્યક દર્શનનો આવો કોઈ અદભુત મહિમા છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે, અનુભવ થયા પછીથી દ્રષ્ટિ બદલાઈ જાય છે, દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, એટલે કે શ્રદ્ધા સમ્યક થાય છે. જ્ઞાન થયું છે, અનુભવ થયો છે, અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે, એટલે દ્રષ્ટિ બદલાય છે. અને પછી કર્મ અપેક્ષાએ ભલે આપણે એમ કહીએ કે એને દર્શન મોહનીય ગયું છે અને ચારિત્ર મોહનીય નહીં, પહેલી ચાર પ્રકૃતિ પણ ગઈ છે, પણ એ બધી વાત તો બાજુ પર રહી. ખરેખર એણે શું પ્રાપ્ત કર્યું છે એનો જો વિચાર કરીએ તો કહે છે કે એ સમ્યક દર્શનનો એવો અદ્ભુત મહિમા છે કે જેને લીધે થઈ અને એના શ્રદ્ધાનમાં ફેર પડી જાય છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. આ મોટી વાત છે. અને આવું થાય એટલે પછી બારમાં આપણે જે રીતે વાત કરવી એ રીતે કરીએ કે પછી બારમાં એને ઉદાસીનતા વર્ષે, બારમાં એને ઉદાસીનતા વર્તે, બારમાં ક્યાંય એને રસ પડે નહીં, જગતના સુખો એને ઝેર જેવા લાગે, આ બધું આપણે કહીએ. પણ મૂળ વાત તો એ છે કે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે છે અને દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પોતાના સાચા સ્વરૂપનો એને ખ્યાલ આવ્યો છે, એનું ભાન થયું છે, એટલે પોતે કોણ છે એ એક વખત સમજાઈ જાય છે એટલે દ્રષ્ટિ બદલાઈ જાય. અને એ અચીવમેન્ટ છે, એ અચીવમેન્ટ છે. એટલે આસ્તિથી વાત કરીએ તો એણે જે પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કરીએ એટલે પછી નાસ્તિથી તો ઘણું બધું છે. આમ નથી, આમ નથી, આ બધું ચાલ્યું જાય છે, આમ જાય છે, આ બધું કહ્યું, આ કસાઈની આ ચોકડી ગઈ, એ બધી વાત બધી નાસ્તિથી કરીએ. પણ મૂળ વાત તો અસ્તિથી તો એ છે કે એણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરેલી છે, એનો અનુભવ થયો છે, પછી એની દ્રષ્ટિ જ આખી બદલાઈ ગઈ છે. એ પોતે બદલાઈ જાય છે, પોતે હવે પર્યાય રૂપે નથી. પોતાનામાં હવે એ વાત રહી નથી કે પોતે મનુષ્ય છે, કે પોતે રમેશ છે, કે પોતે સુરેશ છે, એ વાત હવે રહી નથી. પોતે આત્મા છે, પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એ વાત હવે આવી ગઈ. પોતાનું સ્વરૂપ સમજાઈ ગયું એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે એ હવે જ્યાં ઉભો રહીને જગતને જુએ છે, એ પોતાના સ્વરૂપમાં ઉભો રહીને જગતને જુએ છે. જ્યારે પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે એ પર્યાયમાં ઉભો રહીને જગતને જોતો હતો કે હું મનુષ્ય છું, હું રમેશ છું, એમ કરીને જોતો હતો. એને સ્થાને હવે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે જે એને પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે સમ્યક દર્શનનો અદ્ભુત મહિમા છે. સમ્યક દર્શન થતા બાકી બીજું બધું થઈ જાય છે, પછી તો પુરુષાર્થ આપોઆપ અંદરમાંથી ઉપડે છે. ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કે જુઓ, આ દ્રષ્ટાંતની વાત કરીને કે હવે એ તેલ ચોપડા વગર વ્યાયામ કરે છે, એ દ્રષ્ટાંતની વાત કરીને હવે એના ઉપરથી આપણે જે સિદ્ધાંત સમજવાનો છે એ વાતને આપણે લઈએ તો કહે છે કે જુઓ, આ દ્રષ્ટાંત છે અને એમાં એ કરે છે એમ બધું કહ્યું ને, વ્યાયામ કરે છે, સચિત અચિત નો ઉપઘાત કરે છે, એ બધી વાત કરીને એમાં કરતો કરતો એમ આવ્યું ને દ્રષ્ટાંતમાં, એમાં આ કરતો ને તે કરતો એમ કરતો કરતો આવે છે ને, તો કોઈ એનો ઊંધો અર્થ એમ કહે કે જો આ કરે છે ને, એટલે કરતા ભાવ તો આમાં દેખાય છે, કરી શકે છે, આમાં લખ્યું છે એ પ્રમાણે તો એમ થાય ને કે ભાઈ એ કરે છે, કરે છે, બધું કરતો કરતો એમ શબ્દ વાપર્યા છે ને, એમાં લખ્યું છે ને, એટલે એ કરે છે કે નથી કરતો, કરે છે ને, એનો અર્થ તો એમ થયો ને. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ ન હોય, આત્મા પરનું કરે એ તો મિથ્યાત્વ ભાવ છે, આત્મા પરનું કરતો જ નથી. પણ અહીં તો દ્રષ્ટાંતમાં તેનો એક અંશ લઈને સિદ્ધાંત સમજાવવો છે, એટલે સિદ્ધાંત સમજાવવો છે એટલા માટે એમ લેવામાં આવ્યું છે. ખરેખર કઈ આત્મા કરે છે એમ ત્યાં એમ કહેવું નથી, આત્મા કઈ કરે છે એમ નથી, પણ ભાષામાં તો એમ જ આવે ને, જયારે સમજાવવું હોય ત્યારે ભાષામાં તો એમ જ આવે ને. સિદ્ધાંતને સમજાવવા માટે થઈ અને આખો વ્યવહાર છે. વ્યવહાર શા માટે છે? સિદ્ધાંતને સમજાવવા માટે છે, નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર છે. પણ એમ નથી કે એ વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થઈ જાય એમ નથી. નિશ્ચયને સમજીએ છીએ એને પણ વ્યવહાર કહેવામાં આવે. નિશ્ચય એ અનુભવની વસ્તુ છે, પોતાના સ્વરૂપનો અનુભવ એ જ નિશ્ચય છે, અને એ અનુભવની વાત કરવી એ વ્યવહાર છે. અનુભવ કયા પ્રકારે થાય, એમાં શું હોય એ વાત છે, એ પણ વ્યવહાર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, એ શુદ્ધ સ્વરૂપનું વર્ણન એ વિકલ્પરૂપ છે, એ વિકલ્પ પણ વ્યવહાર છે. એ વિકલ્પ વિનાનો જેવું શુદ્ધ સ્વરૂપ છે એવો અનુભવ, એવું પરિણમન એ નિશ્ચય છે. એટલે જયારે સમજાવવામાં આવે ત્યારે શબ્દમાં એવી રીતે વાત આવે, પણ એનો અર્થ એમ ના કરવો કે એ કરી શકે છે ને કરે છે ને, એવો અર્થ નથી થતો. એની સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા કરી છે. સિદ્ધાંત સમજીએ ત્યારે દ્રષ્ટાંત આપવામાં આવ્યા હોય તો દ્રષ્ટાંતમાં એક જ અપેક્ષા અને સમજવાની હોય. દ્રષ્ટાંત કાંઈ સર્વાંગ મળતું ન હોય, બધી રીતે સિદ્ધાંતને સાથે મળતું હોય એમ ન હોય. દ્રષ્ટાંત દ્વારા એક વસ્તુને સમજવાની છે એક અપેક્ષાને, એટલા માટે દ્રષ્ટાંત કહેવામાં આવ્યું. અને એમાં એ કરે છે કહ્યું છે એટલે કંઈ ખરેખર એ કંઈ કરી શકે છે એમ કહેવાનો આશય પણ નથી. શાસ્ત્રના અભ્યાસ કેમ કરવા એની પણ પદ્ધતિ છે. માત્ર વાંચી જઈએ અને આપણી મતિ કલ્પનાએ આપણી બુદ્ધિ આપણે શાસ્ત્રના અર્થ કરીએ એમ કંઈ શાસ્ત્રનો અભ્યાસ થતો નથી. પ્રભુ ઉમા સાતીજી ભગવાનનું તત્વાર્થ સૂત્ર, એની ઉપર રામજીભાઈએ જે ટીકા લખી છે એમાં શાસ્ત્રના અભ્યાસ અને શાસ્ત્રના અર્થ કરવાની સાચી રીત સમજાવી છે, એ વાંચી જવા જેવી છે. અહીંયા કહે છે આગળ 29માં પાના ઉપર કે સમ્યક દ્રષ્ટિ પોતામાં રાગ આદિકને કરતો નથી. શું કહ્યું? કે અજ્ઞાની પોતાના જ્ઞાન સ્વભાવમાં રાગ આદિકને એકમેક કરે છે, પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વભાવમાં રાગ આદિકને એકમેક કરતો નથી. જ્ઞાની અને અજ્ઞાનીમાં આવો ફેર છે. લોકોને સંકિતના મહિમાની ખબર નથી. આ તો બહારમાં ત્યાગ કરે એટલે બધું થઈ ગયું એમ માને, એ વ્રત અને નિયમ લીધા એટલે સંકિત તો હોય જ એમ લોકોએ માની લીધું છે. પણ બાપુ સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ? સંકિત તો એવો છે કે જે વ્રત નિયમ આદિને પોતાનામાં ઉપયોગમાં કરતો નથી, ભેળવતો નથી, એવી વાત છે. ઉપયોગમાં એને વ્રત નિયમ આદિ દ્વારા એને એકત્વ નથી, કેમ કે એ બધી ક્રિયાઓ છે એ પરના લક્ષ્ય થતી ક્રિયાઓ છે. એટલે પરના લક્ષ્ય થતી ક્રિયાઓ સાથે એને એકત્વ નથી. એને એમ નથી કે હું આ વ્રત કરું છું, એને એમ નથી કે હું પૂજા ભક્તિ વિનય કરું છું, એમ નથી. એટલે જે નિયમ છે એ બધા સહજ રીતે હોય છે, છતાં એનું એકત્વ નથી. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક નાયક જ છે, એ જ વાત છે, બીજું કાંઈ પોતાનું સ્વરૂપ નથી. પરના લક્ષ્ય થતી જે કાંઈ ક્રિયાઓ છે એનું સ્વામીપણું, એનું એકત્વ, એનું મમત્વ, એનું કર્તાપણું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એટલે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે પોતાનામાં એટલે કે ઉપયોગમાં એને ભેળવતો નથી. પોતાનો ઉપયોગ તો શુદ્ધ છે, સૂક્ષ્મ છે. એ તો ભગવાન આત્મા ત્રિકાળક નાયક 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 જ છે એવા ધ્રુવ તરફ લક્ષ્ય કરીને રહેલો એ ઉપયોગ છે, એવા ઉપયોગમાં એ આ પરના લક્ષ્ય થતું જે કાંઈ છે એ વખતે જે ભાવ છે એને એ ભેળવતો નથી. જે શુભ ભાવ છે તો શુભ ભાવને પણ પોતાનો જાણતો નથી. ઉપયોગમાં એ શુભ ભાવ પોતાનો છે એમ જ્ઞાનીની દ્રષ્ટિ નથી. એનાથી જુદો પોતે ભગવાન આત્મા શુદ્ધ છે એવી જ જ્ઞાનીની દ્રષ્ટિ છે. જો અહીં શું કહે છે કે સમ્યક દ્રષ્ટિને બહારના સંયોગો, પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે જે હતા તેવા જ સંયોગો એને અત્યારે વર્તમાનમાં પણ છે, એવા સંયોગો હોવા છતાં તે બંધાતો નથી. સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં સમ્યક દ્રષ્ટિ છે. કારમણે રજકણોથી ભરેલા લોકની અંદર સમ્યક દ્રષ્ટિ છે. કાયા વચન મનની ક્રિયા પણ તે જ પ્રમાણે પહેલા હતી એ જ પ્રમાણે છે, અને એ જ પ્રમાણે અનેક પ્રકારના કરણો એટલે કે ઇન્દ્રિયો વડે એ સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો હોય એ બધું એ જ પ્રમાણે છે, છતાં પણ તે કર્મરજથી બંધાતો નથી. કેમ બંધાતો નથી? કારણ કે બંધનું કારણ જે મિથ્યાત્વ આ જ્ઞાનમાં રાગનું એક કરવું, મિથ્યાત્વ કહો અથવા તો જ્ઞાનમાં રાગનું એક કરવું, તેનો તેને અભાવ છે. મિથ્યાત્વનો અભાવ છે એટલે કે જ્ઞાનમાં રાગ સાથે ઐક્ય બુદ્ધિનો અભાવ છે. મિથ્યાત્વ એ જ સંસાર છે ભાઈ. મિથ્યાત્વ જાય તો જ સંસાર ટળે. એ જ આશ્રવ અને એ જ બંધનું મૂળ કારણ છે. મિથ્યાત્વ જ આશ્રવ અને બંધનું કારણ છે, એ જ ભવભ્રમણનું કારણ છે. બીજી વાતને એટલે કે અસ્થિરતાને ગૌણ કરીને સમ્યક દ્રષ્ટિને રાગના યોગનો જે અભાવ છે તેની મુખ્યતાથી તે બંધ વિનાનો છે, નિર્બંધ છે. નિર્બંધ જ છે, એકાંત કર્યું છે. જો બંધાતો નથી એમ કહ્યું. રાગના યોગનો જે અભાવ છે, રાગ સાથે જોડાણનો અભાવ છે, એની મુખ્યતાથી જો વિચાર કરીએ તો એ નિર્બંધ જ છે, એ બંધાતો જ નથી. અસ્થિરતાની વાતને હમણાં બાજુ ઉપર રાખી. અસ્થિરતા તો છે. અસ્થિરતા એટલે શું છે? અસ્થિરતા તો ચારિત્રનો દોષ છે. પોતાનો પુરુષાર્થ હજી જોઈએ તેવો ઉપડ્યો નથી, સ્વરૂપને વિશે હજી એકાગ્રતા જેવી જોઈએ તેવી થતી નથી, એટલે ક્યારેક એ ચારિત્ર જેવું જોઈએ તેવું હજી પ્રગટ નથી થયું, એટલે ક્યારેક એવા ચારિત્રના દોષને પામે છે. એટલે કે એને ચારિત્ર મોહનીયના ઉદય વર્તે છે તો ક્યારેક એના તરફ લક્ષ જાય છે, સંયોગો તરફ લક્ષ જાય છે. એ દોષ તો ચારિત્રનો દોષ છે. જો ચારિત્રના દોષને લીધે થઈને કોઈ રખડતું નથી, પણ દ્રષ્ટિનો દોષ એટલે શ્રદ્ધાનો દોષ, શ્રદ્ધામાં ભૂલ, માન્યતામાં ભૂલ, એને કારણે રખડવાનું થાય. ફર્સ્ટ પાવડની અંદર દર્શન પાવડની ત્રીજી ગાથામાં આ વાત કરવામાં આવી છે કે જે બંધાઈને રહ્યા છે એ તેને કારણે રહ્યા છે. તો કે એ દર્શન મોહનીને કારણે રહ્યા છે, કોઈ ચારિત્રના દોષને કારણે રહ્યા છે એમ નથી. એટલે એવો અસ્થિરતાનો રાગ હોય, પોતે હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી એટલે એવો રાગ હોય ને એને લીધે થઈને ગૌણ બંધ પણ પડે, નાના પ્રકારના બંધ પણ પડે, પણ એને અહીંયા દ્રષ્ટિમાં લીધા નથી, એને ગણતરીમાં લીધા નથી. એને ગૌણ કરી એને વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિ છે, એને રાગનો યોગ નથી, રાગના યોગનો અભાવ છે, એટલે એ બંધ વિનાનો છે, એને બંધ પડતો નથી. ગૌણપણે બીજો બંધ નથી એમ નહીં, પણ એની અહીં મુખ્યતા કરવી નથી. સમ્યક દ્રષ્ટિ પુરુષ બંધનું મૂળ કારણ જે રાગનો યોગ, રાગમાં જોડાણ તે કરતો નથી, અને એ વાત અહીંયા મુખ્યતાથી લીધી છે. જ્ઞાનીને રાગનો સંબંધ જ નથી, કેમ કે તેને જ્ઞાનમાં, જ્ઞાન સ્વભાવમાં જોડાણ છે, એટલે રાગમાં જોડાણ નથી. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની સાથે જોડાણ છે, એટલે રાગ સાથે જોડાણ નથી, રાગ સાથે સંબંધ નથી. આ મુખ્ય વાત છે. ગુરુદેવ કહે છે કે જો સમકીતી ચક્રવર્તી હોય તો એને 96,000 રાણીઓના વૃંદ હોય એમાં એ હોય, લડાઈમાં પણ એ ઉભેલા દેખાય તો તો પણ એમને બંધ નથી. કેમ? કેમ કે રાગાદીનો સંબંધ નથી ને. જે રાગ છે તે અસ્થિરતાનો રાગ છે. જે કર્મના ઉદય એવા આવ્યા છે એટલે એ વખતે હજી પૂર્ણ દશા નથી અને પોતે પોતાના સ્વરૂપમાં નથી રહી શકતા. ત્યારે બારમા કે જે સંયોગો આવ્યા છે એ સંયોગોનું લક્ષ્ય થાય છે એટલે એવો એ અસ્થિરતાનો રાગ છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે એ અસ્થિરતા છે. એટલે પોતાના સ્વરૂપમાંથી એ બહાર છે અને બહાર આવ્યા છે પણ કાંઈ શ્રદ્ધા બદલાઈ નથી. પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે એટલે પોતે કોણ છે એ વિશે કાંઈ શ્રદ્ધા બદલાઈ જતી નથી. એટલે શ્રદ્ધા તો એમની એમ જ છે, છતાં પણ સ્વરૂપમાં સ્થિરતા નથી થતી. એટલે બહારમાં છે એટલે એ અસ્થિરતા છે. અને એવી અસ્થિરતા વખતે બહારમાં લક્ષ જાય છે અને એને કારણે નાના પ્રકારના બંધ પણ પડે છે, પણ એને અહીંયા ગણતરીમાં લીધા નથી. એટલે એ ચક્રવર્તી લડાઈમાં ઉભેલા દેખાય કે રાણીઓના વૃંદમાં પણ દેખાય, વૈભવ સંપત્તિની વચ્ચે દેખાય, પણ એથી કરીને એમને એ તરફનું વલણ નથી, એની રૂચિ નથી, એમાં એકતા નથી, એમાં એમને રાગ નથી. એટલે કહે છે કે ચક્રવર્તી રાગાદીથી એકપણાનો સંબંધ કરે, રાગનું સ્વામિત્વ કરે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય, તો એ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. એટલે એવા જે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી જે આ ભવે મોક્ષે જવાના છે એનો જો વિચાર કરીએ તો એમને જે સામગ્રી મળી છે એની સાથે કાંઈ સંબંધ નથી, એમાં એકત્વ બુદ્ધિ નથી. એ રાગાદીથી એકપણાનો સંબંધ કરે અથવા તો રાગનું સ્વામિત્વ કરે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય અને બંધ થાય, તો પછી સમ્યકત્વ પણ રહે નહીં, પણ એમ તો છે નહીં. એટલે ખરેખર ચક્રવર્તી ભલે એ રાજમાં દેખાતા હોય, લડાઈમાં પણ દેખાતા હોય, પણ એમને બંધ પડતો નથી. એ સમ્યક દ્રષ્ટિ છે, એમને રાગનો રાગ નથી, એમને પર પદાર્થોની રૂચિ નથી. સમ્યક દ્રષ્ટિ આઠ આટલા સંયોગોમાં હોય એટલે કરે છે એમ કહેવાય. એટલે જયારે વર્ણન કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે કરે છે, પણ ખરેખર કાંઈ કરતા નથી. એમ કહીએ કે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ લડાઈ કરે, પણ કોણ કરે એ કાંઈ કરતા નથી. એ વાત સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ આટલા આટલા સંયોગોમાં હોય એટલે કરે છે એમ કહેવાય. લોકો પણ સંયોગથી જુએ છે ને, એટલે લોકોને પણ એમ લાગે કે આ ચક્રવર્તી છે તે લડાઈ કરે છે એમ કહેવાય, પણ ખરેખર તો એ બધાથી જુદા પડી ગયા છે. સમ્યક દ્રષ્ટિ નાની તો બધાથી જુદા પડી ગયા છે, પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજા બધાથી જુદા પડી ગયા છે. એમને તો સતત ભેદ જ્ઞાન વર્તે છે. એટલે કહે છે ગુરુદેવ કે બાકી તો એ એકલા પડી ગયા છે, એટલે રાગથી છૂટા પડી ગયા છે, ભિન્ન પડી ગયા છે. એવા સમ્યક દ્રષ્ટિ છે કે પરને અને રાગને કરે કેવી રીતે, એટલે પરને અને રાગને કરતા જ નથી. એ વાત નિર્જા અધિકારમાં પણ આવી ગઈ છે. અહીંયા આગળ 30મા પાના ઉપર એક સરસ પ્રશ્ન કરી એને સમાધાન આપ્યું છે. કે છે કે એક કોર એમ કહે કે આત્મા પરનો ઉપભોગ કરી શકતો નથી, અને વળી અહીં ઉપરની ગાથામાં કહે છે કે ચેતન અચેતનનો ઉપભોગ સમ્યક દ્રષ્ટિ કરે છે, તો આ કેવી રીતે છે? એક બાજુ એમ કહેવું કે આત્મા પરનો ઉપભોગ કરી શકતો નથી, અને બીજી તરફ એમ કહેવામાં આવે કે ચેતન અચેતન નો ઉપભોગ સમ્યક દ્રષ્ટિ કરે છે, તો આ કેવી રીતે છે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તો બહારથી દુનિયા દેખે છે એ અપેક્ષાએ વાત કરી છે. દુનિયાને શું દેખાય છે કે એ 96,000 રાણીના વૃંદમાં ચક્રવર્તી છે. દુનિયાને શું દેખાય છે કે કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરે છે એવું દેખાય. મુંબઈમાં કૃપાળુ દેવ હતા, હીરાનો વેપાર કરતા હતા, એટલે બધાને તો એમ જ દેખાય ને, બીજું શું દેખાય? એટલે એ જે દેખાય છે એને પછી આપણે સમજાવતા હોય ત્યારે એ રીતે શબ્દોમાં મૂકીએ કે હા, કૃપાળુ દેવ હીરાનો વેપાર કરતા હતા. અરે ભલા ભગવાન, કૃપાળુ દેવ તો પોતાના સ્વરૂપમાં રહેતા હતા, એમને તો પોતાના સ્વરૂપનો વેપાર હતો, હીરાનો વેપાર ન હતો. પણ જે બહારમાં દેખાય એને પછી શબ્દોમાં મૂકીએ ત્યારે એ વાત કેવી રીતે કહેવામાં આવી છે, પણ એને સમજવી જોઈએ ને. એટલે અહીંયા જે કહેવામાં આવે એ કરે છે કે ભોગવે છે કે એ ઉપભોગ એનો છે, તો એ બધાને સમજવું જોઈએ કે એ કઈ રીતે છે. એ તો બહારથી દુનિયા જે રીતે જુએ છે એ રીતે એને વર્ણનમાં લેવામાં આવ્યું છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તો બહારથી દુનિયા દેખે છે એ અપેક્ષાએ એ વાત કરી છે, બાકી બાકી સંકિતીને તો રાગના યોગનો અભાવ છે. સંકિતીને ક્યાં રાગ છે? કૃપાળુદેવને શું હીરાનો ધંધો હતો, હીરાનો વેપાર હતો? અરે પ્રભુ, એમને તો આત્માનો વેપાર હતો, બીજો કોઈ વેપાર ન હતો. એટલે બહારથી દુનિયા દેખે એ અપેક્ષાએ કહેવાય કે આ કૃપાળુદેવ હીરાનો વેપાર કરે, અને એમ પણ કહેવાય કે ચક્રવર્તી લડાઈ પણ કરે, અને એમ પણ કહેવાય કે ભરત મહારાજા અને બાહુબલી સ્વામીને યુદ્ધ થાય. અરે ભાઈ, આ બધું કહેવાય એ તો બહારથી જે દુનિયાને દેખાય છે એ કહેવાયું છે. બાકી એવા બે મહારથી સમ્યક દ્રષ્ટિ જે આ ભાવે મોક્ષે જનાર ચરમ શરીરી બાહુબલી સ્વામી અને ભરત સ્વામી બંને ચરમ શરીરી, એમની વચ્ચે યુદ્ધ થાય, તો બધું બહારમાં દેખાય છે પ્રભુ. એ તો પોતે પોતાના આત્માને વિશે જ રહ્યા છે, પરંતુ હજી અસ્થિરતાનો રાગ છે ને, અસ્થિરતાને કારણે એવો રાગ, એટલે એ તરફ લક્ષ જાય છે, પણ છતાંય એના સ્વામી થતા નથી. સંકિતીને તો રાગના યોગનો અભાવ છે. ધર્મીને તો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સંબંધ થયો છે અને રાગનો સંબંધ છૂટી ગયો છે. વ્યવહાર રત્નત્રયના રાગનો પણ સંબંધ છૂટી ગયો છે. વ્યવહાર રત્નત્રયના રાગનો પણ સંબંધ છૂટી ગયો છે, એટલે કે જે શુભાશુભ ભાવમાં હવે અશુભ ભાવ તો રહ્યો ન હોય, પણ શુભ ભાવ જેટલો છે તો એ શુભ ભાવનો પણ એમને સંબંધ ઉપયોગમાં નથી. વ્યવહાર રત્નત્રયના રાગનો પણ સંબંધ છૂટી ગયો છે, એટલે કે વ્યવહાર રત્નત્રય આપણે જે કહીએ એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવ પણ પોતાનો નથી, એનું સ્વામિત્વ નથી, એની પણ હવે રુચિ નથી. રુચિ તો એકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપની જ છે, બીજી કોઈ રુચિ નથી. એટલે કે વ્યવહાર રત્નત્રયનું પણ એને સ્વામિત્વ નથી. તો પછી એનો એટલે કે એને એ વાતને કોના ખાતામાં નાખવું, એક પ્રશ્ન કર્યો. એટલે કે આ જે બધું થઈ રહ્યું છે, આ વ્યવહાર રત્નત્રય પણ એને હોય છે સમ્યક દ્રષ્ટિને, અને એની બધી આ ક્રિયાઓ પણ આપણને દેખાય છે, બારમાં કરતા પણ દેખાય છે, તો એ બધું ક્યાં નાખવું, એટલે કે એને શેમાં સમજવું? તમે એમ કહો છો કે એ એનું નથી, તો પછી એ કોનું સમજવું, એટલે કયા ખાતે નાખવું? ખતવણી કરીએ ને ત્યારે પછી કોઈક રકમ છે તો હવે આ રકમને કયા ખાતામાં નાખવાની, કોને ખાતે આ નાખવી? એટલે વેપારીઓ એ રીતે ખતવણી કરતા હોય ને ત્યારે પછી આ રકમ કયા ખાતે નાખવી, તો એ રીતે અહીંયા કહે છે કે આ બધું તમે જે કહ્યું એ પ્રમાણે આ જે થઈ રહ્યું છે સમ્યક દ્રષ્ટિને પણ, ચક્રવર્તીને લડાઈ થઈ રહી છે અને કૃપાળુદેવ જેવાને હીરાનો વેપાર થઈ રહ્યો છે, તો આ બધાને હવે અમારે ક્યાં નાખવું? એ સમ્યક દ્રષ્ટિનું નથી તો પછી કોનું છે, એમ પ્રશ્ન છે. ગુરુદેવ કહે છે કે એને જડના ખાતામાં નાખવું. કેટલો સુંદર જવાબ આપ્યો છે, જેવો પ્રશ્ન એવો જ જવાબ, સમજવાવાળા સરસ સમજી જાય. એને કયા ખાતામાં નાખવું? તો કે એને જડના ખાતામાં. અરે ભાઈ, એ બધું તો જળનું કાર્ય છે, એ જળ કરે, એ જળની ક્રિયા એને આત્મા કરે નહીં. ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માના ઉપયોગમાં તે સમાઈ શકે જ નહીં, એમાં એ હોય જ નહીં. ભગવાન આત્મામાં એ છે જ નહીં, એ જળની વાત જળમાં રહી, એને જળના ખાતે નાખો. આખું સમ્યક દર્શન મૂળ મહિમાવંત ચીજ છે, એ વિના વ્રત તપ આદિનો કાંઈ મહિમા નથી. એ તો બધો સુદભાવ છે, રાગ છે, ચોથા છે. અજ્ઞાની ભલે મુનિ હોય, પાંચ મહાવ્રત પાળતો હોય, 28 મૂળ ગુણ સહિત એને નગ્ન દિગંબર મુનિપણું હોય, બરાબર ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, પણ એને રાગની સાથે જો સંબંધ છે, જોડાણ છે, તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. અને મિથ્યાદ્રષ્ટિ છે એને શાસ્ત્રમાં વ્યભિચારી છે એમ કહેવામાં આવે છે. એ વ્યભિચાર એટલે અહીંયા વ્યભિચાર કયા અર્થમાં છે એને જરાક સમજવાનું છે. મિથ્યાત્વ છે ને એટલે એ અપેક્ષાથી વાત કરી, અઘરી વાત આકરી વાત કરી, પણ રાગની સાથે જેને સંબંધ છે તે વ્યભિચારી છે, અને જેને રાગ સાથે સંબંધ નથી તે અવ્યભિચારી નિર્દોષ પવિત્ર છે. ખરેખર તો રાગને અને આત્માને વ્યવહારે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. આત્મા છે એ જ્ઞાયક છે, અને રાગ છે તે એનું જ્ઞેય છે. બીજા બધા જ્ઞેય છે ને, આ બધા પરજ્ઞેય, જે ઇન્દ્રિયો દ્વારા પણ એને ખ્યાલમાં આવે છે એ બધા વ્યક્તિને તો એક જ્ઞેય તરીકે જાણે છે કે એક જ્ઞેય છે અને પોતે એને જાણે છે, પણ આ પોતાને જે રાગ આવ્યો છે એને પણ એ જાણવા વાળો જ્ઞાયક છે અને રાગ છે તે એનું જ્ઞેય છે. એવા જ્ઞેયને એ જ્ઞેય તરીકે જ જાણે છે, એ પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે. પણ જેને આવી દ્રષ્ટિ નથી અને એ રાગને પોતાનો જાણે એમાં એકત્વ કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે અને એને વ્યભિચાર કરે છે. વ્યભિચાર એટલે બાહ્ય ક્રિયાઓની વાત નથી, બહારની અંદર જે વ્યભિચારીપણું જે આપણે લૌકિક રીતે માનીએ એની વાત નથી, એ તો આવા વ્યભિચારની વાત કરે છે. એટલે એ રાગ સાથેનો સંબંધ આત્માને કેવો છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. હવે એને બદલે રાગની સાથે બીજો સંબંધ એટલે આડો સંબંધ, એકપણાનો સંબંધ કરવો એ વ્યભિચાર છે. એટલે એ અર્થમાં અહીંયા ગુરુદેવે એને વ્યભિચાર કર્યો છે. રાગ સાથે આડો સંબંધ, રાગ સાથે એકપણાનો સંબંધ એ વ્યભિચાર છે. રાગ સાથે તો એક જ સંબંધ હોય જ્ઞાનીને, માત્ર જ્ઞેયપણાનો, એ જ્ઞેય છે અને પોતે જ્ઞાયક છે, આવો જ સંબંધ હોય. જેમ અન્ય જ્ઞેયને જાણે એમ રાગને પણ એ જાણે, પણ રાગનો કર્તા ક્યારે થાય નહીં, રાગનો સ્વામી ક્યારે થાય નહીં. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હોય છે પણ એમાં તે રોકાતો નથી, અર્થાત તેની સાથે તે જોડાણ કરતો નથી. ધર્મીએ તો જેમાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ આદિ અનંત અનંત ગુણ સમૃદ્ધિ ભરેલી છે એવા નિજ આત્મા સાથે સંબંધ કર્યો છે, તો પછી હવે એ રાગ સાથે સંબંધ શા માટે કરે, ક્યારેય ન કરે. પાન નંબર 31 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જો આપણે કળશ 164માં ઉપયોગભૂ શબ્દ જાણ્યો ને, ઉપયોગભૂ શબ્દ એમાં લેવામાં આવ્યો ને, એટલે કે જેમાં જાણવા દેખવાનો સ્વભાવ છે, જ્ઞાન દર્શનનો સ્વભાવ છે, એવી ઉપયોગની ભૂમિકા, એવી ઉપયોગની ભૂમિકામાં ધર્મી જીવ દયાદાન વ્રત આદિના રાગને ભેળવતો નથી. ઉપયોગભૂ શબ્દ લઈને ત્યાં વાત સમજાવવામાં આવી કે એને જાણવા દેખવાનો સ્વભાવ છે, જ્ઞાન દર્શનનો એનો સ્વભાવ છે. અને એવા જ્ઞાન દર્શનના સ્વભાવવાળી ભૂમિકામાં જ્યારે જ્ઞાની રહ્યા છે ત્યારે એને અન્ય ભાવો સાથે, અન્ય ભાવો સાથે કાંઈ સંબંધ નથી. એટલે ગમે તેવા શુભ ભાવ આવ્યા હોય તો એ શુભ ભાવને એ એના શુદ્ધ ઉપયોગમાં ભેળવતા નથી. દયા દાન વ્રત આદિના શુભ ભાવ છે એવો રાગ છે એને એ પોતાના શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં ભેળવતા નથી. શુદ્ધ ઉપયોગ સ્વરૂપનું સ્વામિત્વ છોડીને એ વ્રત આદિના એવા શુભ ભાવના સ્વામી થતા નથી. પછી બહારની તો વાત જ ક્યાં રહી, આ સ્ત્રી પુત્ર પરિવાર તન મન વચન ઇત્યાદિ તો બાજુમાં રહી ગયા, એ તો ક્યાં રહ્યા, દૂર રહી ગયા, ઘણા દૂર રહી ગયા. પોતાને જે શુભ ભાવ આવે છે એ શુભ ભાવના પણ પોતે સ્વામી થતા નથી, એટલે પોતાના શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં, એટલે કે પોતાના સ્વરૂપમાં એને ભેળવતા નથી. પોતાનું એ રીતે સ્વરૂપ જ નથી, પોતાનો ઉપયોગ એવો હોઈ શકે જ નહીં, એટલે પોતાના શુદ્ધ ઉપયોગમાં એને ભેળવતા નથી. એ શુભ ભાવ પણ મારો, શુભ ભાવ પણ બરાબર છે અને શુદ્ધ ભાવ પણ બરાબર છે, એમ બંનેને ભેળવતા નથી. સંકિતિ પુરુષ કોને કહીએ, અહીંયા કહે છે કે સંકિતિ પુરુષ તેને જે વ્યવહાર રત્ન હોય છે, સ્વભાવ છે તેનો સંબંધ, એનું સ્વામીપણું પણ નથી, એનું સ્વામીપણું એ કરતા નથી, એવા એ સંકિતિ પુરુષ છે. આવો વિતરાગનો કહેલો માર્ગ છે. અને એ વાત તો લોકો જાણે નહીં એટલે પછી ગમે તેવા અર્થ કરે અને ગમે તે રીતે ધર્મ માને. આ વસ્તુ સ્વરૂપ છે અને સ્વરૂપનો જાણનાર સંકિતિ સ્વચ્છંદે પરિણમતો નથી, એને સ્વચ્છંદ હોય નહીં. જેને આત્માનું ભાન થયું એને સ્વચ્છંદ ક્યાંથી હોય, એને એમ સ્વચ્છંદ નથી કે મારે રાગ સાથે જોડાણ નથી તેથી મને બિલકુલ બંધ જ થતો નથી, એમ માનીને એને શુભાશુભ ભાવમાં ધર્મી સ્વચ્છંદપણે કરતા બુદ્ધિ એ નિરુપુષપણે પ્રવર્તે એમ નથી થતું, એને સ્વચ્છંદ હોતો જ નથી. એ જાણે છે એને શુભરાગ આવ્યો છે તો પણ એને જાણે છે, એમ નથી લઈ લેતા કે મારે રાગ સાથે જોડાણ નથી એટલે હું ગમે તે કરું તો પણ મને બંધ નહીં પડે, એમ એવું એવા સ્વચ્છંદે વર્તા નથી. બીજી અહીંયા વાત સાથે ને સાથે જ લઈ લીધી છે ગુરુદેવે કે આપણે જે રીતે એમ કહીએ છીએ કે કૃપાળુ દેવ કે ભલે વ્યાપાર કરતા હોય છતાં પણ એમને બંધ નથી એમ વાત કરી, તો કઈ કૃપાળુ દેવ પોતે એમ પછી સ્વચ્છંદે ન વર્તવા માંડે કે હું ગમે તે કરું છતાં મને ક્યાં બંધ પડવાનો છે, એવું કઈ સ્વચ્છંદ એમને થાય નહીં, એવો વિકલ્પ પણ આવે નહીં. કોઈ પણ જ્ઞાની પુરુષ છે એને પછી એવા વિકલ્પ ના આવે કે મારે તો આત્મા સાથે જોડાણ છે એટલે હું બહારમાં ગમે તે કરું ગમે તે થાય તે છતાં મને કાંઈ થવાનું નથી અને હું ગમે તે કરું અને પછી નિરંકુશ થઈને ગમે તે પ્રમાણે વર્તન કરે એવું હોય નહીં. પછી સાત વ્યસન હોય છે એનો ત્યાગ પણ એમને છૂટી જાય એવું કાંઈ થાય નહીં, એવું કઈ સ્વચ્છંદપણું ના આવી જાય. જે કહ્યું ને કે પુરુષાર્થની નબળાઈની વાત કરી, અસ્થિરતાના રાગની જે વાત કરી એ બધી વાત કરી, પણ એમાંય કાંઈ એમ એટલું સ્વચ્છંદપણું ના થઈ જાય કે હું ગમે તે કરું તે છતાંય પણ મને કાંઈ થવાનું નથી, મને બંધ પડવાનો નથી, હું સમ્યક દ્રષ્ટિ છું, એમ કાંઈ એવો સ્વચ્છંદ જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને હોય નહીં. સ્વરૂપનો જાણનાર સંકિતી સ્વચ્છંદે પરિણમતો નથી. એ રીતે કેમ કે મારે રાગ સાથે જોડાણ નથી તેથી મને બિલકુલ બંધ જ થતો નથી એમ માનીને શુભાશુભ ભાવમાં ધર્મી સ્વચ્છંદે સ્વચ્છંદપણે એટલે કર્તા બુદ્ધિએ અંકુશ વિના એટલે નિરંકુશપણે પ્રવર્તતો નથી. સ્વચ્છંદે એટલે કર્તા થઈને પ્રવર્તે એ તો સમ્યક દ્રષ્ટિ જ નથી. સમ્યક દ્રષ્ટિ કર્તા ભાવે પરિણમે જ નહીં, પરનું કરતા પણ એને હોય જ નહીં. અરે પોતાને વિભાવરૂપ પરિણમન થયું છે તો એવા વિભાવ ભાવનું પણ એને કરતા પણ હોય નહીં, શુભાશુભ ભાવનું એને કરતા પણ હોય નહીં, એમાં એને એકત્વ મમત્વ હોય નહીં. સમ્યક દ્રષ્ટિને એની પર્યાયમાં નબળાઈને લઈને અસ્થિરતાના રાગ આદિ થાય છે એ જુદી વાત છે, એ બીજી વાત છે. અને કોઈ અજ્ઞાની કરતા થઈને સ્વચ્છંદે પ્રવર્તે એ બીજી વાત છે. એ બેમાં ઘણો તફાવત છે. એક બીજો મિથ્યા દ્રષ્ટિ હીરાનો વેપાર કરે અને કૃપાળુ દેવ હીરાનો વેપાર કરે એમાં ઘણો ફેર છે ભાઈ. ધર્મીને તો દ્રવ્ય સ્વભાવની સાથે સંબંધ થયો હોવાથી તે રાગ આદિનો સંબંધ જ કરતો નથી. આવી વાત છે પ્રભુ. અને આ વાતની સમજણ ન હોય એટલે પછી એકાંતે ગમે તે વાતને લઈ લે છે. અન્ય દર્શનમાં જે વાત આવી હોય બધી એકાંતે છે, એમાં અપેક્ષા સહિતની વાત હોતી નથી અને એને સ્વીકારી અને ગમે તેમ એ પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં, સાચી શ્રદ્ધા અનુભવ સહિતની થાય નહીં ત્યાં સુધી સંસારનો નાશ થાય નહીં. અહીંયા ગુરુદેવ કહે છેલ્લા પેરેગ્રાફમાં, જો કે વ્યવહારનો અધિકાર હોય એમાં એવું આવે, જો ચરણાનુયોગના શાસ્ત્ર હોય એની અંદર એવી વાત આવે, એવો ઉપદેશ પણ આવે. તમે પદ્મનંદી પંચવિસંતી નો અભ્યાસ કરતા હો તો એમાં એવી ઉપદેશાત્મક વાત ઘણી આવે. એમાં વ્યવહારનો અધિકાર હોય એટલે ચરણાનુયોગનો ગ્રંથ છે એટલે માટે એમાં ચારિત્ર વિશેની ઘણી વાત આવે, શ્રાવકના ચારિત્ર વિશે ઘણી વાત આવે, શ્રાવકે શું કરવું એ બધું આવે, આમ કરવું આમ કરવું આમ બધું આવે. એટલે એ વાતને અહીંયા સમજાવે છે ગુરુદેવ કે જો કે વ્યવહાર નો અધિકાર હોય, શાસ્ત્રમાં એવો અધિકાર ચાલતો હોય તો એમાં એવું આવે કે જ્ઞાની વ્રત પાળે, તપ આચરે, અતિચાર ટાળે ઇત્યાદિ આવે, જ્ઞાની આ બધું કરે, પોતે પોતાના દોષને દૂર કરે, આ બધું આવે, ન આવે એમ હોય નહીં, એ બધું પણ હોય. પણ પરમાર્થે જોઈએ તો તે એનો સ્વામી થતો નથી. એટલે કાંઈ એનો અર્થ એવો નથી થતો કે એ વ્રત તપ ન પાળે એમ નહીં, પણ એનો સ્વામી થતો નથી. એ બહારની ક્રિયા છે, એ પોતાનું કાર્ય નથી, અને છતાંય એવું એને હોય છે. સુભાવ જ્ઞાનીને આવ્યા વિના રહેતો જ નથી. ત્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યારે ત્યાં સુધી સાધકને સુભાવ આવે 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 ને આવે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યા છે ત્યાં સુધી શુદ્ધ ભાવમાં છે. હવે એ તો થોડી ક્ષણો પૂરતા હોય છે, થોડા સમય પૂરતા હોય છે, પછી બહારમાં છે ત્યારે તો શું હોય, ત્યારે સુભાવ જ હોય. અને સુભાવ હોય ત્યારે એમને વ્રત તપ દયા દાન આ બધા વિકલ્પો હોય, છતાંય એનું સ્વામિત્વ નથી. એને એ સુભાવને સુભાવ જ જાણે છે, એના આચરણ દ્વારા પોતાને મુક્તિની પ્રાપ્તિ નથી થતી, પણ પોતાના સ્વરૂપમાં રહેવાથી પોતાને શુદ્ધ ભાવ પ્રગટ થતા નિદ્રા થાય છે એમ એ બરાબર જાણે છે. અને છતાં એવો શુદ્ધ ભાવ હોય છે અને એ પ્રમાણે જ્ઞાની પણ ઉપવાસ કરતા હોય છે, તપ પણ કરે છે, અતિચાર વિનાનું તપ કરે છે. પણ પરમાર્થે જોઈએ તો એમની દશા કેવી છે? તો કે એના સ્વામી થતા નથી, એકમાત્ર પોતાનો શુદ્ધ ભાવ છે એના જ એ તો સ્વામી છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે અહીંયા કે પરમાર્થે જોઈએ તો તે એના સ્વામી થતા નથી. જેના એ સ્વામી થતા નથી તેને એ પાળે અને આચરે એ જે કહ્યું એ તો માત્ર વ્યવહારથી કહ્યું, એ ઉપચારથી કહેવામાં આવ્યું. સમયસાર પરિશિષ્ટમાં 47 શક્તિઓના અધિકારમાં છેલ્લી 100 સ્વામી સંબંધ શક્તિ કહી છે. આત્મામાં 100 સ્વામી સંબંધ નામનો ગુણ છે, એવી શક્તિ છે. એટલે શું કે પોતાનો ભાવ પોતાનું સ્વ, પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી, એવા સંબંધમય 100 સ્વામી સંબંધ શક્તિ છે. શું કહ્યું? કે પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી, એવા સંબંધમય, એવા સંબંધવાળી, વાળી કરતા અહીંયા સંબંધમય કહેવાય, કેમ કે વાળી કહીએ ત્યારે બે જુદું થઈ જાય છે, અહીંયા તો સંબંધમય, એવા સંબંધ રૂપ થઈ ગઈ છે ને, એટલે એવા સંબંધમય સ્વ સ્વામી સંબંધ શક્તિ છે. પોતે શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્ય, પોતાના અનંત ગુણ અને એની નિર્મળ પર્યાય કે પોતાનું સ્વ અને પોતે એનો સ્વામી, આવો પોતામાં સ્વ સ્વામી સંબંધ ગુણ છે, એવી પોતામાં સ્વ સ્વામી શક્તિ છે, સ્વ સ્વામી સંબંધ શક્તિ છે. પણ વ્યવહાર રત્નત્રયનો રાગ એ કાંઈ એનું સ્વ નથી, એ એનું સ્વ નથી, તેથી આત્મા એનો સ્વામી પણ નથી. આવો સ્વ સ્વામી સંબંધ જેને નિર્મળ પરિણમ્યો છે એવા સંકિતી પુરુષ કે વ્યવહાર રત્નત્રયના રાગના સ્વામી થતા નથી. અને અહીંયા 32મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં છેલ્લે વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિને બંધનું કારણ જે રાગનો યોગ તેનો અભાવ છે, એટલે કે તેને પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં જોડાણ થયું હોવાથી, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં જોડાણ થયું હોવાથી તેનો મહિમા આવ્યો છે, એટલે એની આગળ એ રાગનો મહિમા એને નથી. રાગ સાથે જોડાણ નથી અને રાગ સાથે સંબંધ નથી કરતા, એના સ્વામી નથી થતા. એટલે જેમ બીજા પરદ્રવ્ય છે તેમ રાગને પણ એ પોતાથી જુદા પર જ્ઞેય તરીકે જાણે છે અને તેથી તેમને બંધ થતો નથી. અને ભાવાર્થમાં અહીંયા 33મા પાના ઉપર કહે છે કે સમ્યક દ્રષ્ટિને અંદરમાં રાગની એકતા બુદ્ધિ તૂટી ગઈ છે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને રાગ બંને ભિન્નપણે દેખાય છે, બંને ભિન્નપણે ભાસે છે, બંને ભિન્નપણે શ્રદ્ધામાં રહ્યા છે અને એમ થવાથી એને રાગનો સંબંધ નથી. તેથી બહારથી દેખાય છે એવા બીજા સર્વ સંબંધો હોવા છતાં, બહારથી આપણને દેખાય બધા જ સંબંધો જ્ઞાની વિશે દેખાય, છતાં એવા એ જ્ઞાનીને એ રાગનો સંબંધ નથી અને તેથી એમને એ કર્મનો બંધ પડતો નથી. પૂર્ણ મુક્ત સ્વરૂપ ભગવાન આત્માનો સંબંધ થયો છે અને એવો સંબંધ થતાં તેને રાગનો સંબંધ તૂટી ગયો છે અને રાગના સંબંધના અભાવમાં એવા જ્ઞાનીને કર્મ બંધ થતો નથી. આવી વાત છે. તો આ રીતે આપણે આ ગાથાઓ પૂરી કરીએ છીએ. 242 થી 246 ગાથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. Yeah.